તારીખ 17/4/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 894 અને 895 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 522
માનીને પરદ્રવની ક્રિયાની કરવાની વાત તો છે જ નહીં. શું કહે છે કે જેને આત્માનું જ્ઞાન છે ને આત્મજ્ઞાન પૂર્વક પર પદાર્થની ભિન્નતાનું પણ જ્ઞાન છે, એમ સ્વપર પદાર્થનું જેને યથાર્થ સમ્યક જ્ઞાન છે એવા જ્ઞાનીને શરીરથી માંડીને જેટલા કોઈ સંયોગમાં જળ પદાર્થો છે તે કોઈ જળ પદાર્થનું કાર્ય પોતે કરે કે કરી શકે એ વાત એના અભિપ્રાયની બહાર છે, એના જ્ઞાનની બહાર છે. જ્ઞાનીને પરદ્રવ્યની ક્રિયા કરવાની વાત તો છે જ નહીં, એટલે કે જ્ઞાની પરદ્રવ્યની ક્રિયા પોતે કરે છે એવું કદી જાણતા નથી. વિકલ્પ થાય છે, રાગ થાય છે, રાગ અનુસાર કેટલીક મનોની ક્રિયાઓ પણ થાય છે, તો પણ પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા માત્ર પોતાના પરિણામ સુધી છે, પોતાનું કાર્ય પોતાના પરિણામ પર્યંત છે. જ્ઞાન અને રાગ ભાવથી આગળ કોઈ પરદ્રવ્યની ક્રિયા પૂરી કરે છે એવો અનુભવ જ્ઞાનીને થતો નથી, એવું જાણતા નથી એટલે જ નહીં પણ એવો અનુભવ પણ જ્ઞાનીને થતો નથી. સ્વપ્ને પણ પરપદાર્થનું કાર્ય પૂરે કરે છે એવું જ્ઞાનીને ક્યારે પણ નથી. પણ અહીંયા તો તેથી આગળ વાત કરવી છે. પણ પોતાની પર્યાયમાં અશુભનો શુભ કરવાનો પણ તેને અભિપ્રાય નથી. ટૂંકી ભાષા આવી છે. પણ પોતાની અવસ્થામાં અશુભ ભાવ થાય તો તે અશુભ ભાવનો શુભ ભાવ કરવા માટે પણ તેનો અભિપ્રાય નથી. શું કહેવું છે, અહીંયા એવો અર્થ ગ્રહણ ન કરવો કે એને અશુભમાં રહેવું છે, એવો અર્થ ગ્રહણ ન કરવો. કેમ કે જ્ઞાની એટલે પરિપૂર્ણ નિર્દોષતાના પંથે પડેલા જીવ, જેને પૂર્ણ શુદ્ધ એવું પોતાનું શુદ્ધાત્મ દ્રવ્ય જ ઉપાદે છે તેથી એને અશુભમાં રહેવું છે એ વાત તો એના માટે કલ્પના કરવી વ્યર્થ છે. પણ પર્યાયનું કર્તૃત્વ એને નથી એમ અહીંયા લેવું છે. અશુભ પર્યાય પલટાવીને શુભ પર્યાય કરું, એમ કોઈ પણ રાગની પર્યાયને હું કરું, આ રાગના બદલે આ રાગ વધુ સારો છે તેથી તેવો રાગ હું કરું, એવું રાગનું કર્તૃત્વ જ્ઞાનીને અભિપ્રાયમાં નથી. જેમ પરપદાર્થની ક્રિયા કરવાનો જ્ઞાનીને અભિપ્રાય નથી, તેમ જ રાગ કરવાનો પણ જ્ઞાનીને અભિપ્રાય નથી. આમ લેવું છે. જ્ઞાની પૂજા ભક્તિ સ્વાધ્યાય યાત્રા દયા દાન કરે ત્યારે તો પરદ્રવ્યની ક્રિયા કરે છે કે નહીં, કે ત્યારે પણ એ પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એવું જાણતા નથી, અનુભવ કરતા નથી, એવું માનતા પણ નથી. એના અભિપ્રાયની બહારની વાત છે. સાથે સાથે કોઈ પણ રાગ કર્તવ્ય છે એ પણ એના અભિપ્રાયના બહારની વાત છે. જેટલી પરપદાર્થની ક્રિયા કરવાની અભિપ્રાય બહારની વાત છે, તેટલી જ રાગની ક્રિયા કરવાની પણ એના અભિપ્રાય બહારની વાત છે. એમ અહીંયા લેવું છે. અશુભ પણ થાય સહજ, શુભ પણ થાય સહજ. હવે શું છે કે જ્ઞાની પણ અશુભ છોડીને શુભમાં પ્રવર્તતો જોવામાં આવે છે, અથવા બાહ્ય ચેષ્ટાથી કોઈને એમ પણ લાગે, એમ પણ ભાસે કે અશુભને પસંદ કરતા નથી ને શુભને પસંદ કરે છે. એટલે કે પ્રવૃત્તિ લૌકિક સાંસારિક પ્રવૃત્તિને પસંદ કરતા નથી પણ નિવૃત્તિને પસંદ કરતા જોવામાં આવે છે. તો સાંસારિક પ્રવૃત્તિ અશુભ છે અને તેનાથી બહારના નિવૃત્ત થવું તે શુભ છે. આ એક વચ્ચે પ્રશ્ન થાય એવો વિષય છે. હું કહે છે કે એના પોતાના અંતરંગમાં જે શુદ્ધતાનો પ્રયત્ન છે, એ શુદ્ધતાના મંદ પ્રયત્ન કાળે એ અશુભમાંથી પલટીને શુભમાં આવે છે. એટલે એનો પ્રયત્ન છે એ શુદ્ધતા માટેનો છે, એનો પ્રયત્ન અશુભમાંથી પલટીને શુભમાં આવવાનો એનો પ્રયત્ન નથી. પણ પ્રયત્ન મંદ રહે ત્યારે અશુભ છૂટીને શુભ થાય, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં ન આવી શકે તો એવી સ્થિતિ થાય છે. ત્યારે એવું જોવામાં આવે છે કે આ અશુભને છોડીને શુભમાં તો જ્ઞાની પણ આવે છે. માટે બીજા જીવો પણ એમ વિચારે છે દેખાદેખીથી. આપ આગળ દીધું ને કે કોઈ જ્ઞાની પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારે છે તેને દેખીને કોઈ અજ્ઞાની પણ પ્રશસ્ત રાગને ચારિત્ર માનીને સંગ્રહ કરે છે. જ્ઞાની પણ એમ વિચારે કે આપણે પણ પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈએ, એમ જે એ જેમ કરે છે એમ આપણે કરીએ. પણ એનો અંતર પ્રયત્ન શું છે એને જોવું જોઈએ, એને દેખવું જોઈએ અને એ પ્રયત્ન કરવો જોઈએ, તો એને સાર્થક થાય કે નહીં એનો પ્રયત્ન અથવા પરિશ્રમ સાર્થક થાય. નહીંતર પ્રવૃત્તિ છૂટીને નિવૃત્તિ લઈએ પણ એની સાર્થકતા ન થાય. આવું બને પોતે પ્રયત્ન કરે તો ફેર પડે. સારો સંઘમાં ભૂતકાળમાં અનંતવાર તીર્થંકરના સમોસરણમાં ગયો છે, એનાથી કયો સારો સંઘ જોઈએ? એક વાર ગયો છે એમ નથી, બે વાર ગયો છે એમ નથી, અનંત વાર ગયો છે. લાખ કરોડ નહીં, અબજ નહીં, પણ અનંત વાર ગયો છે. ભૂતકાળમાં કેવી રીતે ગયો છે કે એનું લક્ષ્ય પોતા ઉપર નથી, એનું લક્ષ પોતા ઉપર નથી, એવી રીતે ગયો છે. બહારમાં લક્ષ છે, ગમે તે પ્રકારે ક્યાંય ને ક્યાંય એનું બહારમાં લક્ષ છે, એવી રીતે ગયો છે. પછી સમવસરણની જાગ જમાલમાં અટકાઈ અટવાઈ ગયો કે સ્વભાવમાં અટવાઈ ગયો કે ગમે તે પ્રકારે અભિપ્રાયના વિરોધમાં અટકાઈ ગયો, ગમે ત્યાં એવી રીતે અટકાઈ ગયો છે કે એણે એ સંયોગ યોગ પણ અયોગ બરાબર, યોગ પણ અયોગ થવા બરાબર પરિણામે એ સંયોગની અંદર એ રહ્યો છે. કે અયોગ થવાના પરિણામ, અયોગ થાય અયોગ હોય ત્યારે કેવા પરિણામ હોય તેવા જ પરિણામ એને સંયોગના વખતે ધાર્યા છે, કર્યા છે. તેથી યોગ એને અયોગ થઈ ગયો છે, યોગ એને યોગ પણ એ સફળ થયો નથી. દ્રવલિંગી મુનિ હોય ત્યારે ભાવલિંગી મુનિ નો સંયોગ થયો હોય, પણ ત્યાં પણ એને એમ માન્યું હોય કે એ મુનિ છે ને હું મુનિ છું, એ ક્રિયા ચુસ્તપણે પાળે છે ને હું પણ બરાબર મહાવ્રતાજીની ક્રિયા ચુસ્ત પડે, અહીંયા પણ નથી કરતા. એ જ્ઞાની છે, એમને જેવો ગાથાનો અર્થ આવડે છે એવો મને આવડે છે. અગિયારમી ગાથાની જે અપેક્ષા છે એવી જ બરાબર અપેક્ષા મને બરાબર ખ્યાલમાં છે, નથી એમ લાગતા થતો. હે, અરે કોક વાર તો કોઈ જીવને એવું થઈ જાય કે જ્ઞાની એ ગાથાને સમજાવે એના કરતા તો હું વધારે સારી રીતે સમજાવું, મારું તો સંસ્કૃત વ્યાકરણ ભાષા શબ્દભંડોળ સમજાવવાની પદ્ધતિ વક્તૃત્વ કળા બધું ઘણું સારું છે, એવું થાય કે ન થાય. એટલે સંયોગ થાય છે ત્યારે પણ જે રીતે એને સમાગમ કરવો જોઈએ, જે પદ્ધતિએ સમાગમ કરવો જોઈએ એ પદ્ધતિ એ સમાગમ કરતો નથી. સમજીએ ત્રણ કારણ લીધા છે. જ્ઞાનીનો સંયોગ થવા છતાં નિષ્ફળ થવાના કારણોમાં ત્રણ પ્રકાર લીધા છે. એમાં એક વાત પહેલી લીધી છે કે હું સમજું છું, એટલે પોતાની બરાબર તે જ્ઞાનીની તુલના કરે, કલ્પના કરે છે. બીજું, એને જેટલો રાગ એને શરીર અને પરિવાર પ્રત્યે હોય, કુટુંબાદી પ્રત્યે, તેનાથી અધિક રાગ અને બહુમાન જે જ્ઞાની પ્રત્યે આવવું જોઈએ એ આવતું નથી. અથવા તો જ્ઞાની પ્રત્યે એનો રાગ હોય છે તેના કરતા અધિક રાગ એને કુટુંબ પરિવાર પ્રત્યે રહે છે. આ પરિણામ પણ એને જ્ઞાનીની ઓળખાણ થવા દેતા નથી. પત્રાંક નંબર છે 416. ત્રીજો એક પ્રકાર એવો છે કે લોકલજ્જા આદિ, અપમાન ભય આદિ, અપકીર્તિ ભય આદિને લીધે તે અજ્ઞાનીનો સંગ છોડી શકતો નથી અને જ્ઞાનીની નજીક આવી શકતો નથી. આ ત્રણ કારણોને લીધે જીવ જ્ઞાની પુરુષ મળવા છતાં, સત્પુરુષ મળવા છતાં એની ઓળખાણથી વંચિત રહી જાય છે. 416 નંબરનો પત્ર છે. એટલે સંયોગ થાય છે, દ્રવ્ય સંયોગ થાય છે, પણ ભાવે સંયોગ થાય છે કે કેમ, આ સવાલ છે. દ્રવ્ય નજીકતા ક્ષેત્રથી થાય છે, પણ ભાવથી નજીકતા થાય છે કે કેમ, આટલો સવાલ છે. ક્ષેત્રની નજીકતા તે કાંઈ કાર્યકારી થતી નથી, ભાવથી નજીક પણ થાય તો જ એને કાર્યકારી થાય. શું કહે છે, જરા કઠણ પડે એવો વિષય છે, આકરો લાગે એવો, કે જ્ઞાનીને પોતાની પર્યાયમાં અશુભનો રાગ મટાડીને શુભરાગ કરવાનો પણ અભિપ્રાય નથી, તો શું જ્ઞાનીને અશુભમાં રહેવું છે? કે એ તો વિચાર પણ કરવા યોગ્ય નથી. જેને સમસ્ત પ્રકારના દોષ મટાડીને સંપૂર્ણ સમસ્ત પ્રકારે શુદ્ધ થવું છે, એને મંદ દોષમાંથી તીવ્ર દોષમાં રહેવાનું પસંદ છે, એ વાત તો કલ્પના કરવા જેવી પણ નથી. પણ અહીંયા રાગ, કોઈ પણ રાગનો એનો પ્રયત્ન નથી એમ લેવું છે. અહીંયાજી એટલું કહેશે કે આત્મા જ્ઞાતાપણે રહે તે જ અભિપ્રાય છે, તો શું એનો અભિપ્રાય છે? કે પરિણામ તો થાય છે, એટલે પરિણામને કરવાનો જ અભિપ્રાય નથી. કેમ કે એ તો થતી ચીજ છે, પરિણમતી ચીજ છે, પર્યાય તો પરિણમતું અંગ છે, આત્માનો એક પરિણમન અંગ છે, એ પર્યાય છે, અને એ પરિણમા જ કરે છે, એટલે એને પણ કરવાનો પ્રશ્ન નથી. પણ એ પરિણમે તો કેવું પરિણમીને રહે એમ જો એને અભિપ્રાય તપાસવામાં આવે, તો આત્મા જ્ઞાતા પણ એ પરિણમતો રહે એવો એનો અભિપ્રાય છે. શુભરાગપણે પણ આત્મા પરિણમતો રહે એ એનો અભિપ્રાય જો નથી, તો અશુભરાગપણે એ પરિણમતો રહે એવો એનો અભિપ્રાય કેમ હોઈ શકે? એ તો પ્રશ્ન જ વિચારવા જોઈએ. પણ અહીંથી લીધું હોય એટલે થોડું વિચિત્ર લાગે કે અરે અશુભનું શુભ કરવાનો એનો અભિપ્રાય નથી, આવો મત નથી. અશુભ કરતા તો શુભ ચોક્કસ સારું છે. સરખામણી બે વચ્ચે કરવામાં આવે તો અશુભ કરતા શુભ સારું છે, એટલો વિવેક તો અજ્ઞાનીને પણ છે. તો અજ્ઞાનીના જેટલો વિવેક નથી, એમાંથી એક ગયા અજ્ઞાની? એવું તો વિચારવા જેવું નથી. જગતમાં પણ કોઈ તીવ્ર બુદ્ધિશાળી માણસ સ્થૂળ ભૂલ કરે અને પરોક્ષ એ વાત જાણવા મળે તો પહેલા તો માણસ સંમત કરતો નથી. ના ના, એવું બની ન શકે. જ્યાં સુધી મને એની બુદ્ધિમત્તાનો વિશ્વાસ છે ત્યાં સુધી માણસ એમ કહે કે એવી ભૂલ થાય, એની બુદ્ધિમાં એવી ભૂલ થાય, એ વાત તો સમજી શકાય એવી નથી. જરાક આમાં તપાસ કરવાની જરૂર છે. સિદ્ધિ માણસ સ્વીકાર નથી કરતો એ ભૂલને. તો જ્ઞાની કે જે સંપૂર્ણ શુદ્ધ થવા માટે એ રસ્તે પડેલા છે, એ પ્રયત્નમાં નિરંતર લાગેલા છે, અવિરતપણે અટકા વિના, પ્રમાદ કર્યા વિના જે રસ્તે ચાલે છે, એ મંદ દોષમાં ન રહેતા તીવ્ર દોષમાં રહેવાનું પસંદ કરે છે એમ કોઈ કહે તો એ કેવી રીતે વિચારવું કે સંમત કરવું? એ વાત તો સંમત કરવા જેવી. પણ એનો વિતરાગ થવાનો પ્રયત્ન ચાલતો હોવાથી અને તે પણ કર્તૃત્વ બુદ્ધિએ, પર્યાય કરવાની બુદ્ધિએ નહીં, પણ સહજ જ પોતાના શુદ્ધાત્મ સ્વભાવનું પ્રધાન જ્ઞાન ને અવલંબન હોવાથી પરિણમતું અંગ છે એ મુખ્ય વૃત્તિએ શુદ્ધાત્માનો, નિજ શુદ્ધાત્માનો આશ્રય કરે છે, અથવા નિજ શુદ્ધાત્માનો આશ્રય થયા કરે છે. એના પરિણમનમાં એવી ધડક પેદા થઈ ગઈ છે. રાજમલજી એને કહે છે કે સમ્યક દ્રષ્ટિનું, પર્યાયનું વલણ શુદ્ધત્વ પરિણમનશીલ છે, પરિણમનશીલ છે એમ શીલ એટલે સ્વભાવ. જે પરિણામનો સ્વભાવ શુદ્ધતા પ્રત્યે પરિણમવાનો થયો, તેમાં પુરુષાર્થનો આવેગ હોવાને લીધે, પુરુષાર્થના પરિણમનનું બળવાનપણું હોવાને લીધે, જોર હોવાને લીધે, એ પુરુષાર્થ સહિત પરિણમે છે એમ કહેવામાં આવે છે. તો પણ કર્તૃત્વ બુદ્ધિનો તો ત્યાં પ્રકાર છે નહીં. એટલે રહે શબ્દ વાપરો છે, કરે એમ નથી વાપરો. આત્મા જ્ઞાતા જ્ઞાતાપણું કરે તે જ અભિપ્રાય છે એમ નથી લીધો. કુદરતી ભાષા આવે છે ને, જે ચાલતું પરિણમન છે એને અનુસરીને ભાષા આવે છે. તો હું જ્ઞાતાપણું કર્યા કરું, હું રાગ ન કરું, હું જ્ઞાતાપણું કર્યા કરું, હું રાગ ન કરું, હું જ્ઞાન કરું એમ કરું 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 નથી. એમાં આત્મા પરિણમે છે તો જ્ઞાતાપણે રહે, પરિણમવામાં પણ એ જ્ઞાતાપણે રહે, જ્ઞાતા દ્રષ્ટાપણે રહી જાય. આ અભિપ્રાય છે એનો. કોની સામે? કે શુભાશુભ રાગની સામે. અશુભ રાગ પલટી અને શુભ રાગ કરવાનો જ્ઞાનીનો અભિપ્રાય નથી એમ કે શ્રીમદજીનું એવું એક પત્ર છે 408 નંબર. પહેલો વહેલો એ પત્ર વાંચ્યો ત્યારે બહુ વિચાર થઈ ગયા હતા. બહુ કઈ રીતે કહેવા માગે છે એવું વાત લીધી છે એમણે, કે પૂર્વકર્મ અનુસાર જે કાંઈ ઉદયનો ક્રમ છે તેને સંપરિણામે વેદવો અને તેમાં કાંઈ પણ ફેરફાર કરવાની બુદ્ધિ રહી નથી એવો જે જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે એ પ્રમાણે અમે વર્તીએ છીએ એમ એમનું કહેવું છે. ત્યાં પણ એમ લીધું છે કે ફેરફાર કરવાની બુદ્ધિ રહી નથી. ફેરફાર કરવાની બુદ્ધિ કરવી નથી એમ એ નથી, રહી નથી એમ કે છે. પરિણામનું કર્તૃત્વ ગયું છે ને. હવે ઉદયના ક્રમમાં તો ત્યાં ગ્રહસ્થનો ઉદય છે, પોતાના કુટુંબ પરિવાર વેપાર ધંધો છે. તો એ પ્રશ્ન ત્યાં થવા યોગ્ય છે કે તો શું એમને ગ્રહસ્થની અવસ્થા પસંદ છે અને ત્યાગીની અવસ્થામાં એમને આવવું નથી એમ કે એવું કાંઈ છે? કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની બુદ્ધિ રહી નથી એમ કીધું છે. અને એ જ જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે એમ કીધું છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનો આ ધર્મ છે સનાતન ધર્મ. એક પત્રમાં 3 વખત એને દોહરાવી છે એ વાતને, કે જ્ઞાનીઓનો આ સનાતન ધર્મ છે, જ્ઞાનીઓનો આ સનાતન ધર્મ છે. સુગાનીજીને એ પત્ર વંચાયો ત્યારે એવું બોલ્યા, પત્ર પહેલા મનમાં વાંચ્યું કાઢી અને પત્ર મૂક્યો આ વાંચો. એટલે મનમાં મનમાં વાંચી ગયા, ગુજરાતી વાંચી શકતા હતા બરાબર. પૂરો કર્યો ને ક્યાં રખા હે એ પત્રમાં, કેટલું તત્વ ભર્યું છે એમ કે આ એક પત્રની અંદર કેટલું તત્વ ભરી દીધું છે એમ બોલ્યા. 408 બહુ સારા પત્ર. પચીસમો વર્ષ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું. વેદન કરવું એટલે તેના જ્ઞાતા રહેવું. વેદન કરવાનો અર્થ એ છે તેના જ્ઞાતા રહેવું. સમ્યક પ્રકારે તે તે ઉદયથી પોતાની ભિન્નતા નો અનુભવ કરીને માત્ર તેના જ્ઞાતા રહેવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. सनातन धर्म को के आचरवा योग्य आचरण करवा योग्य कार्य कहो पोते त्यां काउंस छेल्ले मिलो छे धर्म शब्द आचरण ने बदले छे तो पहला आचरण शब्द लीधो छे અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. શું કહ્યું? જે ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ છે એવું જ આચરણ અમને વર્તે છે. ચોખ્ખું કે છે, હું જ્ઞાની છું એ વાત એમાં આવી ગઈ કે ના આવી? ત્રણેય કાળના જ્ઞાનીઓનું જે આચરણ છે એવું જ આચરણ અમને વર્તે છે એમ કહી દીધું. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તો કરવો નથી, કરવો નથી એમ નથી આવતું. જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે પૂર્વકર્મ અનુસાર વેદન થયા કરે છે, વેદન થયા કરે છે. તે ઉદયમાં અમે આમ કરીએ છીએ ને તેમ કરીએ છીએ ને ધમાલ કરીએ છીએ એ વાત નથી. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, ફેરફાર કરવાની બુદ્ધિ થતી નથી. અને અમે એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. આ બીજી વખત તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, રહ્યો નથી અને સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ ગઈ છે, હવે ઈચ્છા પણ થતી નથી કે આમાં કઈ રાખ કરીએ, નિવૃત્ત થઈ રહી છે, નિવૃત્ત ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે, એટલે જેટલો વિકલ્પ રહ્યો છે એ પણ હવે કરી જશે. તેવા સંસારમાં કાર્યપણે કારણપણે કોઈને કાર્ય કરી દઈએ, કોઈના કારણમાં ઉભા રહીએ એવી ઈચ્છા રહી નથી, ઈચ્છા રહી નથી, ઈચ્છા કરતા નથી એમની એવી ઈચ્છા રહી નથી. ભાષા એવી જ આવે છે. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. આત્મા એનાથી નિવર્તી ગયો છે, ભિન્ન આત્મા છે એમ જીવે છે. ભિન્ન ચૈતન્યનો જે પરિણતિનો અનુભવ છે એ પ્રગટ છે. ઉપયોગ ભલે ક્યારેક થતો હોય પણ પરિણતિ તો પ્રગટ છે કે નહીં? તેમ છતાં પણ તેના એટલે સંસારના અનેક પ્રકારના સંઘ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે સંભાવે જ્ઞાતા ભાવે વેદન કરીએ છીએ, માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ એ રીતે એ વેદાય છે. હવે એમ પોતાને પણ કેવા કેવા પરિણામ આવે છે બહુ સરળતાથી એનું વર્ણન કરે છે. અનેક પત્રમાં એમને પોતાના પરિણામનું વર્ણન કર્યું. આમ તો કોને ખબર, પણ એમને મુમુક્ષુઓ જે એમને બહુમાનથી જોતા હતા એટલે જાણે પોતાને માટે સાક્ષાત પરમાત્મા હોય એવી દ્રષ્ટિએ જોતા હતા, એવા મુમુક્ષુઓને પણ એમને પોતાના રાગાદી પરિણામનું વર્ણન કર્યું છે. વિતરાગ પરિણામનું તો વર્ણન કર્યું છે, પણ પોતાના ચાલતા રાગના પરિણામનું પણ વર્ણન કર્યું છે. આ એમની નિખાલસતા અને સરળતાનો એ અસાધારણ પુરાવો છે. એ સહજ હોય છે. શું છે કે ગુરુદેવને ભારમાં ઉદય ત્યાગી જેવી દશાનો હતો. કોઈ કુટુંબ પરિવારની કોઈ વેપાર મણજની ઉદય પ્રકારનો હતો, એ પણ પૂર્વકર્મ અનુસાર હોય છે. એટલે બીજી ઝંઝટ ઊભી ન થાય, જે સંસારમાં ઝંઝટ ઊભી થાય એવી અમને ગૃહસ્થી નો ઉદય હતો, એટલે ઘણી ઝંઝટ ઊભી થાય. બે વચ્ચે ફરક પડે છે, ઉદયમાં અને ઉદયમાં ફરક પડી જાય છે. એટલે જે સંપરિણામે વેદન કરીએ છીએ, તથાપી હજુ પણ તે કેટલોક વખત સુધી ઉદય જોગ છે, એમ લાગે છે કે આ ઉદય તાત્કાલિક પૂરો થાય એવું દેખાતું નથી. એમ જાણી પછી ખેદ પામીએ છીએ, ક્યારેક ખેદ થાય છે. આ પ્રશસ્ત દ્વેષ છે કે અરે આ આત્માએ ગુરુએ કેવા પરિણામ કર્યા છે કે જેને આ ઉદયમાં રહેવાનું હવે કાંઈ કારણ નથી, જાણે લેવા કે દીવા ભિન્ન પડી ગયા છીએ તો પણ ઉદય છૂટતો નથી. આ તે કઈ જાતનો ઉદય છે? ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ, એમાં તીવ્રતા થાય છે. પ્રશસ્ત દ્વેષ બધા પરિણામની ખુલ્લું ખુલ્લી વાત કરી છે. અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપારૂપ જણાય છે. બીજા જીવોના પ્રત્યે થોડી જે અનુકંપાની લાગણી છે એ પણ આની અંદર પોતાના પરિણામનું કારણ જોવામાં અત્યારે પણ આવે છે. ગુરુએ ભૂલ કરી છે ને અત્યારે પણ હજી આટલો રાગ છે પરાનુકંપાનો. એમાં લે છે કે તેમ એમ છતાં પણ તેમાં ઉદાસીન પણ એ જ ઉદાસીન પણ એટલે સાક્ષી પણ આગળ ઉદાસીન આપણે બોલ ચાલી ગયા બે ત્રણ. ઉદાસીન પણ એટલે એના પ્રત્યે દ્વેષ એમ નહીં, શોક એમ નહીં, પણ તેમાં ઉદાસીન પણ એ જ જ્ઞાની, એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. અને એ જ્ઞાનીનો સનાતન ધર્મ છે એવું જ અમને અહીંયા આચરણ ઉદયપણે વર્તે છે, એટલે અમે ઉદાસ છીએ એનાથી. પુરુષાર્થ નથી, ચોક્કસ વાત છે. એટલી ઉગ્રતા આવતી નથી, એનો ખેદ છે. અને છતાં આંશિક ખેદ છે ત્યારે એનો પણ એના પણ એના પ્રત્યે પણ ઉદાસીન છે, એનો પણ જ્ઞાતા દ્રષ્ટા પણ એક બે ધારી તરવાર જેવો એની અંદર વિષય છે. પોતે લખ્યું છે જોકે બે ધારી તરવાર જેવું છે કે જે સંસારને વિશે, આમાંના એક છે એમણે લીધો છે કે જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે. અમે તો સાક્ષી થઈ ગયા છીએ, જ્ઞાતા દ્રષ્ટા છીએ મુખ્યપણે, ગૌણપણે રાગાદી ખેદ આદિ થાય છે ખ્યાલમાં છે. લોકો સાક્ષી પણ જોઈ શકતા નથી જે મુખ્ય પરિણમન છે, રાગાદીનું પરિણમન જોઈ શકે છે જે ગૌણ પરિણમન છે. એટલે જે સંસારને વિશેષ સાક્ષી કરતા તરીકે મનાય છે તે સંસારમાં સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે બીજાને ભાષ્યમાન થવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એમ છતાં પણ કોઈને ખેદનું દુઃખનું અલાભનું કારણ તે જ્ઞાની પુરુષ, તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે એવો જ કોઈ ઉદય હોય, કે કોઈને લાભ અલાભ અને સુખ દુઃખનું કારણનો આરોપ કરવાનો એને પ્રસંગ ન હોય તો બહુ પરિણમનની અંદર બીજી અડચણો ઊભી નથી થતી એમ કહે છે. તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટ પણ નથી, કે એને બીજા કોઈ દખલ કરતા નથી, એ તમે આમ કર્યું તેમ કર્યું, તમે ન હોત તો આમ થાત, તમે હોત તો આમ થાત, તમે આમ કરો છો, બધમાં બીજાને કરતા તરીકે, ભ્રાંતિગત લોકોને, જગતના ભ્રાંતિગત લોકોને કરતા પણ ભાષમાન થાય છે, એવું ન ભાષે એવો ઉદય હોય તો એનું વિકટપણ નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે એમ લખે છે, પોતાના ઉદય માટે લખે છે કે આવું તો અમને અત્યંત વિકટપણ વર્તે છે, એમાં પણ ઉદાસીન પણ એ જ સનાતન ધર્મ જ્ઞાની નો છે. આમ થોડું વાક્ય નહીં, બહુ સરસ પત્ર છે, વિચારવા જેવું. આ વાંચે તો ગાંધીજી બહુ ખુશી છે કે આ તત્વ રખાયશ ને એવું તત્વ આમાં ભરી દીધું છે. એક પત્ર છે એમાં તત્વ કેટલું ભરું છે. પર્યાયમાં અશુભ નો શુભ કરવાનો અભિપ્રાય નથી, એ વાત ચાલે છે. પ્રવચન સારમાં એ વિષય સ્પષ્ટ કર્યો છે અમૃતચંદ્રાચાર્યજીએ કે જ્ઞાનીને શુદ્ધતાનો પ્રયત્ન નિરંતર વર્તે છે, અને એ શુદ્ધતાનો પુરુષાર્થ એનો જે ચાલે છે એ પરિગમનમાં તીવ્રતા અને મંદતા એમ બે પ્રકાર થયા કરે છે. તો જ્યારે જ્ઞાનીને શુદ્ધતાનો મંદ પુરુષાર્થ વર્તે ત્યારે તે અશુભમાંથી પલટીને શુભમાં આવે, અને જ્યારે જ્ઞાનીને તીવ્ર પુરુષાર્થ વર્તે ત્યારે શુભ પણ છૂટી અને શુદ્ધતારૂપ પરિણામમાં આવી જાય. પરંતુ કોઈ જ્ઞાનીને માત્ર અશુભને પલટાવીને શુભ રાગમાં રહેવું એવો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો શુદ્ધતાનો જ હોય છે, પછી શુદ્ધતા એટલી વ્યાપે નહીં, ઉપયોગ શુદ્ધ થાય નહીં, તો એ ઉપયોગની અંદર અશુભ મટીને શુભ થઈ આવે છે સહેજે સહેજે. એવી સ્થિતિમાં કોઈ અજ્ઞાની પણ એની શુભની પ્રક્રિયાને જોઈને માત્ર શુભનો સંગ્રહ કરે તો એની શુદ્ધતા હાથમાં આવે નહીં, એ વાત સ્પષ્ટ કરવી છે. જ્ઞાનીને તો આત્મા જ્ઞાતાપણે રહે તે જ અભિપ્રાય છે, અને તે અભિપ્રાય અનુસાર તેનું પરિણમન છે. જેવો અભિપ્રાય છે એ અનુસાર એનું મુખ્ય પરિણમન હોય છે. પરિણમનમાં અભિપ્રાય અનુસાર પરિણમનમાં મુખ્યતા રહે, આ પણ એક નિયમ છે. બાકી બધું ગૌણ રહે, પરિણમન થાય ખરું ગૌણ, પણ એ બીજું અભિપ્રાય વિરુદ્ધ. પણ જેવો અભિપ્રાય હોય એની મુખ્યતા રહે પરિણમનમાં, આ એક સ્વાભાવિક વાત છે. એવા નિર્ણય વિના જે કાંઈ સાધન કરે છે તેમાં મોક્ષનું સાધન થતું નથી. હવે અહીંયા મોક્ષને માર્ગદર્શન છે કે જો ભાઈ અશુભ તો કરવા યોગ્ય છે એ પ્રશ્ન જ નથી, છતાં તારા પરિણામમાં અશુભ થઈ આવશે, અને એ અશુભથી ખસીને તું ક્યાં જઈશ? શુદ્ધતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી અશુભથી ખસીને તું શુભમાં આવીશ, બરાબર છે? તો કહે છે કે પણ નિર્ણય બીજો રાખજે, માત્ર અશુભથી છૂટીને શુભમાં આવવાનો કર્તવ્ય છે એવા નિર્ણયમાં તું અશુભથી છૂટીને શુભમાં આવીશ તો તારું ક્યારે પણ શુભાશુભ છૂટીને શુદ્ધતામાં આવવું નહીં થાય, આ માર્ગદર્શન છે. કે જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું, શુદ્ધતા પ્રાપ્ત કરવી, આ નિર્ણય પૂર્વક પ્રયત્ન શુદ્ધતાનો કરજે,
ન થાય તો પણ પ્રયત્ન તો તું શુદ્ધતાનો રાખજે, પછી ભલે અશુભ પલટીને શુભ થાય. પણ માત્ર અશુભ પલટીને શુભ થાય એટલો જો મર્યાદિત નિર્ણય અને પ્રયત્ન છે તો શુભાશુભથી છૂટીને ક્યારે શુદ્ધતામાં નહીં આવી શકાય. બરોબર. સંપ્રદાયોમાં થયું છે, બીજે તો ક્યાંય વાત નથી, પણ જે નામધારી જૈન સંપ્રદાય છે એમાં પણ શુદ્ધતાનું પ્રકરણ ક્યાંય જોવામાં આવતું નથી. અધ્યાત્મ અને અધ્યાત્મને વસ્તુનું જે આત્માનું શુદ્ધિકરણ, એ શુદ્ધતાનું ને અધ્યાત્મનું પ્રકરણ બાદ થઈ ગયું છે. એની બાદ બાકી થયા પછી જે કાંઈ રહ્યું એ અન્ય મત જેવું શુભાશુભનો ભાંગાર્યા. એટલે આ અશુભ છોડીને આ શુભ કરો, આ અશુભ છોડીને આ શુભ કરો, એ સિવાય કોઈ કાંઈ સમજ નથી. આ પરિસ્થિતિ બરોબર. ગુરુદેવે માર્ગદર્શન એ આપ્યું કે ભાઈ તું આ નિર્ણય કર કે આત્માને જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવા યોગ્ય છે, જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થવું જોઈએ, એનો પ્રયત્ન કરજે તું. અને એનો પ્રયત્ન થતાં અશુભ છૂટીને સહેજે સુખમાં આવવાનું થશે, કષાયની મંદતા સહેજે થશે. કેમ કે કષાયનો અભાવ જેને કરવો છે એને તીવ્રતા છૂટીને મંદતા થવું તો સ્વાભાવિક છે, સાધારણપણે એમ થઈ જ જાય. છતાં પણ એનો પ્રયત્ન નથી, એના માટેનો કોઈ પ્રયત્ન આવવો જોઈએ નહીં, નહીં તો એ તારું ધ્યેય થઈ જશે અને એનાથી છૂટવાનો કોઈ પ્રસંગ આવશે નહીં. અને એ તારું ધ્યેય રહેવા છતાં એ શુભ પણ કાયમ રહેશે એવું બનશે નહીં, શુભ પણ છૂટીને અશુભમાં તું ચાલ્યો જઈશ. અને એ તો અનાદિનું તે કર્યું છે, અનાદિથી ધર્મને નામે કોઈ તે ભૂલ કરી હોય તો આ જ કરી છે કે અશુભમાંથી છૂટીને શુભમાં આવો, અશુભમાંથી છૂટીને શુભમાં આવો, અને આમ કરતા કરતા શુદ્ધતા થઈ જ છે. એવું કદી બનતું જેનો શુદ્ધતાનો પ્રયત્ન જ નથી એ શુદ્ધતામાં આવે કેવી રીતે? એ તો અનાદિનો અશુભ છૂટીને શુભ ને પાછું શુભ છૂટીને અશુભ, આ તો ચાલ્યા જ કરે છે. અને ચાર ગતિનું પરિભ્રમણ ને જન્મ મરણ એને છૂટતું નથી. એટલે કહ્યું કે એવા નિર્ણય વિના આત્મા જ્ઞાતાપણે રહે તે અભિપ્રાય વિના અને તે નિર્ણય વિના જે કાંઈ સાધન કરે, બાહ્ય સાધન જે કાંઈ કરે તે શુભનું સાધન થશે, પણ તેમાં મોક્ષનું સાધન કાંઈ પણ થતું નથી. આત્માની છૂટવાની કોઈ પ્રક્રિયા નહીં થાય, બંધનનું સાધન થશે પણ મોક્ષનું સાધન નહીં થાય. સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય આવે છે, બધા સાધન એને બંધનનું કારણ થાય છે, કોઈ ઉપાય એને રહેતો નથી. સત સાધન સમજે નહીં ત્યાં બંધન સમજાય. જ્યાં સુધી સાચું સાધન સમજે નહીં ત્યાં સુધી એને બાહ્ય સાધન જેટલા કોઈ કરે તે બધા બંધનના કારણ થાય છે, એક મોક્ષનું કારણ થતું. આઠસો ને ચોરાણું છે, 895 છે એ દ્રવલિંગીના દ્રષ્ટાંતે શુભ અને શુદ્ધતા વિશેનો જે તફાવત છે એનું સ્પષ્ટીકરણ છે કે દ્રવલિંગી મુનિ વિષય સેવન છોડી તપશ્ચરણ આદિ કરે છે, જે જૈન દીક્ષા અંગીકાર કરે છે, નગ્ન દિગંબર સાધુ થાય છે એની વાત છે, સર્વસંગ પરિત્યાગ કરીને સર્વ પ્રકારનો પરિગ્રહ છોડીને પાંચે ઇન્દ્રિયોના વિષય છોડીને તપશ્ચરણ આદિ જંગલમાં જઈને તપ કરે છે તો પણ તે અસંયમી છે. આગળ કહેશે કે નવ કોટીએ તો બ્રહ્મચર્ય પાળે છે, મનથી વચનથી કાયાથી કરવું કરાવવું ને અનુમોદવું, ત્રણ ગુણા ત્રણ બરાબર નવ, પ્રશ્નો ભેદ પડે એના મનથી કરવું કરાવવું અનુભવવું નહીં, વચનથી કરવું કરાવવું અનુભવવું નહીં, કાયાથી કરવું કરાવવું અનુભવવું નહીં, એમ ત્રણ તરીને નવ ભેદ પડે એના. એ નવ કોટીએ બ્રહ્મચર્ય પાળવા છતાં તેને શાસ્ત્રમાં સિદ્ધાંતમાં સિદ્ધાંતિક શાસ્ત્રમાં એને અસંયમી કહ્યો છે. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિપણું છે ત્યાં સુધી કોઈ ક્લાસ નથી છે. એક વાત છે કે જે આત્માર્થી થાય છે એના જીવનમાં એક આત્મહિત કરી લેવાનું એક ધ્યેય બંધાઈ જાય છે. ભલે હજી સમ્યક દર્શન નથી થયું, ભલે હજી વિચાર તો રહ્યું છે, એને હજી કઈક ક્લાસમાં દાખલ થવાની પરમિશન છે અહીંયા. એટલું રાખવાનું, અપેક્ષા એટલી રાખવી જોઈએ, બાકી કોઈ ક્લાસ નથી. ગમે તે કરી કરીને મરી જાય, હુકાઈ જાય, કોઈ ક્લાસ નથી એના. શું કહે છે? દ્રવલિંગી વિષય સેવન છોડી તપશ્ચરણ આદિ કરે છે તો પણ તે અસંયમી છે. સિદ્ધાંતમાં એ જ વાત કરે છે. સિદ્ધાંતમાં અસંયત એટલે અવિરત સંયત દ્રષ્ટિ અને દેશ સંયત એટલે પાંચમા ગુણ સ્થાન વાળા શ્રાવક કરતા દ્રવલિંગી મુનિને હલકો કયો છે. કયા શાસ્ત્રનો આ વિષય ચાલે છે? મોક્ષ માર્ગ પ્રકાશક. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજીએ આ વાત કહી છે, બહુ સ્પષ્ટ કહી છે. આ તો એના ઉપર પ્રવચન ચાલે છે ગુરુદેવનો. મૂળ વિષય ચાલે છે એ મોક્ષ માર્ગ પ્રકાશકનો આ વિષય ચાલે છે બરાબર. તો ત્યાં ટોડરમલજી એમ કહ્યું છે કે સિદ્ધાંત શાસ્ત્રમાં પોતે સિદ્ધાંતના જ્ઞાતા હતા. ટોડરમલજી પોતે અસાધારણ શ્લોક સંપન્ન, શાસ્ત્રનો શ્લોક સંપન્ન અસાધારણ હતો. ગમે તેવા વિદ્વાન આવે એની પાસે ગજું નહીં કોઈ. એટલે તો આચાર્ય કલ્પની ઉપાધિ એમને પાછળથી સમાજે આપી. જેમ કોઈ શાસનના ચલાવનારા આચાર્ય હોય અને એનો જીવ જાતનો ક્ષોભસમ હોય એવો ક્ષોભસમ એમને ગ્રસ્ત અવસ્થામાં ટોડરમલજીને હતો. કર્ણાનુયોગનો તો ઘણો એમને અભ્યાસ હતો, કેમ કે ક્ષોભસમની અંદર બહુ શક્તિ હોય ઉઘાડની અંદર, તો કર્ણાનુયોગમાં શક્તિ વધારે માગી લે છે. દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ ને કથાનુયોગ ક્ષોભસમ ઓછો હોય તો પણ અભ્યાસ કરવા સહેલા છે. કર્ણાનુયોગ ઓછા ક્ષોભસમ વાળા માટે અભ્યાસ કરવા માટે સહેલો નથી, બહુ અઘરો પડે છે. અને ગોમઠસાર જેવા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીની જે રચના છે, ગોમઠસાર બે ભાગમાં છે, કર્ણાનુયોગના બે ગ્રંથો છે, એમની ટીકા સમાધાન ચંદ્રિકા એમણે એ દિવસોમાં પોતે લખી છે. સિદ્ધાંત ચક્રવર્તીના શાસ્ત્રો ઉપર પોતે ટીકા લખી છે ટોડરમલજીએ. એમણે આ સિદ્ધાંતની વાત લખી છે કે અધ્યાત્મના સિદ્ધાંતમાં અસંયત એટલે અવિરતી, જેને ગુણસ્થાનનું નામ અસંયત આપ્યું છે, અવિરત સમ્યક દ્રષ્ટિ, જેને બહારમાં ત્યાગ નથી. ચારે ગતિમાં હોય તિર્યન શું ત્યાગ કરે? એટલે તિર્યનમાં તો ગમે તેમ ગુણસ્થાન છે, દેશ ત્યાગ છે, અણુવ્રત છે, ત્યાં એવા અવિરત સમ્યક દ્રષ્ટિ અને દેશ સંયત એટલે પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક, એ બંને કરતા જેને બહારમાં સર્વસંગ પરિત્યાગ કર્યો છે, સર્વસાવધયોગનો ત્યાગ કર્યો છે, એવા જે દ્રવલિંગી મુનિ તેને હલકો કર્યો છે. છાશ ઊંચી કે દૂધ ઊંચું, કે દૂધ ઊંચો, ઠાસું છે કે દૂધ ઊંચો, એ તો સ્વાભાવિક છે કે દૂધ ઊંચો. પણ દૂધ પણ નીચું થાય છે ક્યારે, કે બગડી જાય છે ત્યારે. બગડેલા દૂધ કરતા છાશ સારી કે નહીં? કે ચોક્કસ સારી. બગડેલું દૂધ પીએ તો તબિયત બગડી જાય, છાશ પીએ તો તબિયત બગડે નહીં. એમ છે, એમ અહીંયા કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ અને દેશ સંયત એવા ગુણસ્થાન વાળા ગ્રસ્ત દશાના શ્રાવક કરતા દ્રવલિંગી મુનિને હલકો કયો છે. નીચે એ નીચેના સ્તરમાં છે, એની કક્ષા નીચી છે, એમ સિદ્ધાંત શાસ્ત્રની અંદર સિદ્ધાંતિક રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કેમ કે એને પહેલું ગુણસ્થાન છે. દ્રવલિંગી મુનિ પહેલા ગુણસ્થાનમાં છે અને દેશ વિરત અને અવિરત સમ્યક દ્રષ્ટિઓ પાંચમા અને ચોથા ગુણસ્થાનમાં છે. પહેલા ગુણસ્થાન કરતા ચોથું પાંચમું ગુણસ્થાન ઊંચું છે એ વાત સ્પષ્ટ છે. એને સમ્યક પ્રકારે શુદ્ધતા થઈ છે. ચોથા પાંચમા ગુણસ્થાન વાળા જીવનું શુદ્ધત્વરૂપ પરિણમન છે. એને એને શુદ્ધતાનો પરિણમનશીલ થયો છે એવો છે એ જીવ. જ્યારે આને જરા પણ શુદ્ધતાની શરૂઆત પણ થઈ નથી એવો છે. શુભ ઘણું છૂટ્યું છે, અશુભ ઘણું છૂટ્યું છે અને શુભનો ઘણો રસ ઉત્પન્ન થયો છે. શુકલેશિયા હોય છે, શુકલેશિયા વિના નવમે ગ્રહ જાય નહીં. સંલેખના કરે છેલ્લે છેલ્લે શુકલેશિયામાં દેહ છોડે, દ્રવલિંગી બની નિવૃત્તિ જરાય નથી. બારમા ને બારમાં એની પ્રવૃત્તિ છે, જરા પણ નિવૃત્તિ એની થઈ નથી. ઉપયોગ નિવૃત્ત થાય ત્યારે નિવૃત્ત થયો કહેવાય. બરોબર, ઉપયોગે નિવૃત્ત થયા વિના શુભની પ્રવૃત્તિ છોડીને, અશુભની પ્રવૃત્તિ છોડીને શુભની પ્રવૃત્તિ કરે તો એને એક દુકાન બંધ કરીને બીજી દુકાન માંડી છે, ખોલી છે. દ્રવલિંગી છે જ નહીં, પણ દ્રવલિંગી કોઈ નથી. દ્રવલિંગી તો છે જ ક્યાં, દ્રવલિંગી પણ નથી, લિંગાવાસ છે બધા. દ્રવલિંગમાં એ લિંગાવાસ છે, એ સ્થિતિ છે. ઉદ્દેશ્ય તો આ લે છે. દ્રવલિંગી મુનિ હોય તો પણ પ્રાણ જાય તો પણ પાણીનો બિંદુ ન દે. પ્રસ્તુષામાં પ્રાણ છૂટે, પાણીનો બિંદુ ન દે. દિગંબર માં જન્મા પછી પણ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓ મોટા ભાગના છે, અગ્રહિત નથી રહ્યો. એમાં એક આ ક્ષેત્રપાલ પદ્માવતીને માનવાળા તો ચોખે ચોખા અન્યમતી શાસનના દેવને, અભિનાયક દેવને, ફલાણાને, ઢીંકણા, નોકડાને કરીને એવું ઘુસાડી દીધું છે. પણ દેવ તો એક વિતરાગ દેવ જ હોય, માથું નમાવા માટે બીજા કોઈ દેવ હોઈ શકે એના બદલે કોક ને કોક બાને એવા લાકડા નાખ્યા છે ગ્રહિત મિથ્યાને પોષણ કરવા માટે. એ તો એના પૂર્વ કર્મ નો પુણ્ય ઉદય હોય તો બધા રાહ પર છૂટી જાય. હિન્દુસ્તાનમાં શીતળા કંકાવીને શીતળાને દર્શન કરવા જાય છે કે દેરીએ, શીતળાની દેરીએ. ફોરેનમાં કોઈ જાય છે તો એને ત્યાં કાંઈ નહીં માનતો આવે. ચોખ્ખી વાત છે, ગડબડ છે બધી. પણ ધર્મને નામે જ્યાં વ્યાપાર ચાલ્યો, ધર્મને નામે જ્યાં અંગત સ્વાર્થનો પ્રકાર ઉભો થયો પરિણામમાં, ત્યાં ગ્રહિત મિથ્યાતના પ્રકારો અવનવા અનેક પ્રકારના ઉત્પન્ન થયા વિના રહે જ નહીં. પહેલા તો સિદ્ધાંત તૂટે, સિદ્ધાંત છોડીને અપસિદ્ધાંતની સ્થાપના થઈ જાય. પછી એ અપસિદ્ધાંત જ્યારે ફાલી ફૂલીને સ્થૂળ તગડો થઈ જાય ત્યારે દેવગુરુ શાસ્ત્રમાં પણ અનેક પ્રકારની પ્રણાલિકામાં ફેરફાર થવા લાગે, ફેરફારો થઈ જાય. મૂળ તો સિદ્ધાંત ફેરવે છે, આમ ન હોય ને આમ હોય એવું સ્થાપે. વિતરાગી સિદ્ધાંતોથી અન્યથા ગડબડ થયા વિના અરે એને એ જ ગ્રહિત મિથ્યાત્મક સ્વરૂપ છે. શું કહે છે, સિદ્ધાંતમાં એને પહેલું ગુણસ્થાન કહ્યું છે, દ્રવલિંગી મુનિને પહેલું ગુણસ્થાન બતાવ્યું છે, તેથી તે ચોક્કસપણે ચોથા અને પાંચમા ગુણસ્થાનથી નીચેના સ્તર વાળો જીવ છે, હલકો છે. દ્રવલિંગી દિગંબર સાધુ નવ કોટીએ બ્રહ્મચર્ય પાળે, મંદકષાય કરે, પણ આત્માનું ભાન નથી અંદરમાં, તેથી તેને ચોથા પાંચમા ગુણસ્થાન વાળા કરતા હીન કયો છે. હલકો એ ચાલુ આપણો શબ્દ છે, શાસ્ત્રમાં સાહિત્યની ભાષામાં એને હીન પરિણામ વાળો જીવ કયો છે. કેમ કે શુદ્ધતા તો થઈ નથી. ચોથા પાંચમા ગુણસ્થાન વાળાને તો મોક્ષ માર્ગ પ્રગટ થયો છે અને મોક્ષ માર્ગને યોગ્ય એની શુદ્ધતા છે, અને એ પરિણમનની ગતિ સંપૂર્ણ શુદ્ધિ પ્રત્યે અવિરતપણે ગતિમાન છે. એવા એના પરિણામ ગતિમાન છે કે એ સંપૂર્ણ શુદ્ધિ પ્રત્યે અસંખ્ય સમયમાં પહોંચ્યા વિના રહેશે નહીં, પહોંચી જશે. કોકો કરે છે પણ હવે એમાં શું છે કે પૂર્ણ હોય એટલું હાલે, વિરોધમાં કે અવિરોધમાં પૂર્ણ હોય એટલું હાલે. માણસ કોકો કરે છે કે આ પંડિત જ માન્ય કરવા યોગ્ય નથી એવું કરે છે કોકો. તો કેટલાક વિદ્વાનો એવું કરે છે, કેટલાક મુનિઓ એવું કહે છે, પણ એમ હે બહુ ચોખ્ખું લીધું છે, ઘણી વાતો નથી.
જય હો પરમ કૃપાળુ જી, તાંદુ દેવનો જય હો વિક્રમી દિગંબર જી, ધામનો જય હો. આપણે શ્રીનો માન